તારીખ 31/6/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 38.
મોક્ષની ભૂમિકામાં પ્રત્યક્ષ સત્પુરુષના યોગનું મહત્વ. બીજા પેરેગ્રાફમાં પૂજ્ય બહેન શ્રીના વચનામૃતમાંથી 150 નંબરનો બોલ છે, એના ઉપર મથાળું છે. આગળ જ્ઞાનીના પ્રત્યક્ષ સમાગમે પહેલા પેરેગ્રાફમાં નીચેથી 5મી છે, 6ઠી મિનિટ. જ્ઞાનીના પ્રત્યક્ષ સમાગમે અનેક પડખાથી મુમુક્ષુ જીવને આત્માર્થનું પોષણ મળે છે. આ સમાગમથી લાભ છે તે કહ્યું. શ્રદ્ધાએ કરી, જ્ઞાને કરી, આચરણે કરી, પુરુષાર્થે કરી, પોતાના આત્માનું પ્રયોજન સિદ્ધ થાય, પ્રયોજનને પોષણ મળે, પ્રયોજનથી મુમુક્ષુ જીવ ખસી ન જાય, આડોઅવળો ન થાય અને પ્રયોજનને જ પોષણ મળે, એવા અનેક પડખાથી અનેક બાજુએથી એ પ્રકારનો લાભ સત્સમાગમ, પ્રત્યક્ષ સત્સમાગમને કારણે થાય છે. આજનો વિષય લઈએ તો ચર્ચાનો વિષય ચાલવાની કે નિશ્ચયને એના વિષયભૂત આત્માનો વિકલ્પ કરે છે મુમુક્ષુજી. તો એ મુમુક્ષુ નિશ્ચયને એનો વિકલ્પ કરે છે માટે સમ્યક સન્મુખ છે? તો કે ના, એટલેથી તો કાંઈ સમ્યક સન્મુખ નથી. તો એનું ધોરણ શું છે, કે એનું પ્રયોજન બરાબર ત્યાં છે કે નહીં, એના ઉપર આધાર છે. આત્માનું જ પ્રયોજન હોય અને આત્માના સ્વરૂપનો વિકલ્પ હોય તો એ આગળ વધે, તે પણ નિર્ણયપૂર્વક હોય. તો નિર્ણયની વાત તો પહેલા સ્થાપી છે. અને પ્રયોજન વિના માત્ર જ્ઞાન વધારવાનો પણ, સૂક્ષ્મ વધારવાનો પણ ભાવ હોય તો એ પ્રયોજન આત્માનું પ્રયોજન એમાં નથી. કોઈ બીજો ભૌતિક લાભનો તો વિષય અહીંયા ચર્ચાને સ્થાન પામે એવું પણ નથી. પણ તત્વનો અભ્યાસ કરતાં કરતાં સૂક્ષ્મ જ્ઞાનનો ઉઘાડ વધે, સૂક્ષ્મ જ્ઞાન વધે, સૂક્ષ્મ વધે, જ્ઞાનનો સૂક્ષ્મ વધે, એવો સ્થૂળ કે સૂક્ષ્મ અભિપ્રાય હોય તો પણ એને આત્માનું પ્રયોજન નથી. આત્મપ્રાપ્તિનું એને પ્રયોજન નથી, તેથી તેને તે તત્વજ્ઞાનનો અભ્યાસ આત્મપ્રાપ્તિ અર્થે સફળ થતો નથી. તો એ જીવ પ્રયોજનથી ખસ્યો છે કે પ્રયોજનને બરાબર એણે લક્ષ્યમાં રાખ્યું છે, એ બહુભાગપણે ભૂલ થાય ત્યારે ભૂલ થનાર જીવને ખ્યાલ નથી હોતો. નાની તો ઉપર છે, ઊંચે બેઠા છે, એટલે એની વાતચીતમાંથી એનો અભિપ્રાયને એનો ધ્વનિ સમજી શકે છે કે આને પ્રયોજન ફેર થાય છે. વાત ભલે નિશ્ચય નહીંની કરે છે, વાત ભલે આત્મતત્વની કરે છે, પણ છતાં અહીંયા હજી પ્રયોજન ફેર થાય છે એવું સૂક્ષ્મ જ્ઞાન સત્પુરુષનું કામ કરે છે, એ નીચે મુમુક્ષુનું, ભૂલવાળા મુમુક્ષુનું કામ નથી કરતું, એવો વિષય છે. એટલે અનેક પડખાથી મુમુક્ષુ જીવને આત્માર્થનું જ પોષણ મળે છે એવો એક સમાગમનો અદ્વિતીય લાભ છે. એવો લાભ બીજે ક્યાંય, બીજા કોઈ સાધનથી, બીજો કોઈ એનો વિકલ્પ છે કે એવો લાભ મળે એવું બની શકતું. લાભ મળે છે અને નુકસાન, સર્વ પ્રકારના નુકસાનથી એ બચે છે. અનેક પ્રકારના દોષ થવાનું જે નુકસાન છે એમાં માન થાય, સ્વચ્છંદ થાય, લોભ થાય, ક્ષોભ સંપન્નનો ભાવ એ લોભ છે, જ્ઞાનનો ક્ષોભ સંપન્ન વધારવો એ પણ લોભમાં જાય છે. કોઈ એમ કહે કે અમારે ક્યાં પૈસાની જરૂર છે, પૈસાની જરૂર નહીં હોવાથી અને નહીં હોવાથી તો નિવૃત્તિ લીધી હોવાથી, ઠીક, પૈસાની જરૂર નથી એટલે તો નિવૃત્તિ લઈ લીધી છે એટલે લોભનો પ્રશ્ન રહેતો નથી, નહીં એ વાત ખોટી છે. જેને ક્ષોભસમ જ્ઞાન વધારવું છે એને લોભનો જ પ્રકાર છે. એ પણ આત્માથી અન્ય તત્વનો લોભ છે, એ ઈચ્છે છે, આત્માને નથી ઈચ્છતો પણ આત્મા સિવાય બીજું કંઈક ઈચ્છે છે, તે લોભ જ છે એમ છે. એ વગેરે કશાય તથા મિથ્યાત્મના સૂક્ષ્મ દોષો અને અજ્ઞાન ટળવાનું કારણ બને છે. મિથ્યાત્મના સૂક્ષ્મ દોષો, એકત્વ બુદ્ધિ, સૂક્ષ્મ એકત્વ બુદ્ધિ, શ્રદ્ધાનો સૂક્ષ્મ ભૂલ, જ્ઞાનની પણ સૂક્ષ્મ વિપર્યાસ, એને અજ્ઞાન કહે છે. એ બધા નુકસાનથી બચવાનું કારણ બને છે. આ વિષયમાં પૂજ બહેનશ્રીના નીચેના અમૂલ્ય વચનો અત્યંત ભાવવાહી અને માર્ગદર્શનમાં ઉપકારી છે. એમના વચનોમાં વિશેષતા એ છે કે ભાવવાહીપણું પણ સારું છે, ઘણું છે, અને માર્ગદર્શનની દ્રષ્ટિએ પણ અત્યંત ઉપકારી છે. એમાં 150 નંબરનો આંક અને 159 નંબરનો બે બોલ લીધા છે આધારમાં. મોટા પુરુષની આજ્ઞા માનવી, મોટા પુરુષની એટલે સત્પુરુષની, મહાપુરુષની આજ્ઞામાં રહેવું, એમાં એકાંત રાખવો, એકાંતે એમની આજ્ઞા માનવી, થોડું માનવું, થોડું નહીં માનવું એ યોગ્ય નથી, અયોગ્ય છે. એકાંતે તેમની આજ્ઞા માનવી, એમનાથી ડરવું, એમનાથી ડરવું એટલે તેમને ન ગમે, અણગમો થાય એવું કોઈ પણ પોતાનું વલણ, એવું કોઈ પણ પોતાનું વર્તન, એમનાથી ડરવું, એ ડરવું એટલે ભયભીત થવું, એમનો અવિનય થશે, એમની અસાધના થશે, એ મોટો દોષ છે. દર્શન મોહનું આવરણ થાય છે ને એટલો મોટો દોષ છે. અને એમનાથી ડરવું, એ ખરેખર એમનાથી ડરવું એ તો નિમિત્તથી કહેવાય છે, પણ એ તો જીવને પોતાના અવગુણથી ડરવાની વાત છે. કેમ કે એમને ન ગમે એવું શું છે, ગુણ તો એમને પ્રિય છે, ગુણવાન એમને પ્રિય છે, અવગુણ અવગુણ પ્રત્યે એમને અણગમો થશે કે આ મુમુક્ષુ શું છે અને આમ કા વર્તે છે, તો એ અવગુણ પ્રત્યે એમનો અણગમો છે. એ એમનાથી ડરવું એનો અર્થ કે પોતાના અવગુણથી ડરવું એમ એની અંદર ખરેખર કહેવા માગે છે. નિમિત્ત માંથી ઉપાદાન ઉપર આવી જાય. વાત નિમિત્ત પરક છે કે એમનાથી ડરવું, ખરેખર તો પોતાના અવગુણથી ડરવાની વાત છે. એમાં તને તારા અવગુણથી ડરવા જેવું છે તેમાં તે પ્રકારથી વર્તતા તારા પોતાના ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ આદિ અવગુણ દબાય છે. મોટા પુરુષથી દબાવવું એટલે અવગુણથી દબાવવું એમ એનો અર્થ થયો. અવગુણ એમને પસંદ નહીં પડે એટલે અવગુણ કેમ મટે? અવગુણથી દબાવવા જેવું થશે, અવગુણથી હટવા જેવું થશે, અવગુણ ન થાય એ રીતે સાવધાની આવશે. માથે મોટા પુરુષ વિના માથે એટલે અહીંયા પ્રત્યક્ષ લેવું. પ્રત્યક્ષ સમાગમમાં સત્પુરુષ વિના કષાયના રાગમાં તણાઈ જવાનો સંભવ છે. કેટલો તણાઈ જઈશ તારું લક્ષ્ય નહીં રહે, તારું ધ્યાન નહીં રહે, કોઈ તને કંટ્રોલ કરનાર નથી. સત્પુરુષનો યોગ હોય તો એક આપોઆપ કંટ્રોલમાં રહેવાનું થાય છે. તીવ્ર કષાય રસમાં આવવામાં સત્પુરુષને ના પ્રત્યક્ષ સમાગમમાં એવું સંભવિત નથી, એવું થઈ શકતું નથી, કરી શકાતું નથી. ગુરુદેવની ઉપસ્થિતિમાં આ બધી વાતો ચાલી છે ને, એટલે લક્ષ્યમાં રાખીને વાત છે. ગુરુદેવના પ્રત્યક્ષ સમાગમમાં હોઈએ તો કેવી રીતે તીવ્ર કષાય રસમાં આવી શકે છે? ત્યાં તો એ તીવ્ર કષાય રસમાં પ્રત્યક્ષ સમાગમમાં આવી શકે. માથે મોટા પુરુષ વિના કષાયના રાગમાં તણાઈ જવાનો સંભવ છે અને તેથી તારા અવગુણ તો સ્વયં જાણી શકે નહીં અને અવગુણ ક્યાં કેટલો કેમ થાય છે તને ખ્યાલ નહીં રહે. જે એમને ખ્યાલ આવશે પણ તને ખ્યાલ નહીં રહે. તેથી મોટા પુરુષનું શરણ લેતા, મોટા પુરુષનું સમાગમમાંથી શરણ ઉપર છે, મોટા પુરુષનું શરણ લેતા ભક્તિથી તેમના સાનિધ્યમાં રહેતા એને શરણ લીધું એમ કહેવામાં આવે છે. તારા દોષનું સ્પષ્ટીકરણ થશે એમાં તને તારા દોષ કહેશે તો પણ સ્પષ્ટ થશે અને નહીં કહે તો પણ સ્પષ્ટ થશે. કુદરતી તને ને તને તારા જ્ઞાનમાં સ્પષ્ટ થઈ જશે. એ એક વિશિષ્ટ વાત છે. જ્યારે જીવ કોઈ મહાપુરુષના સમાગમમાં રહે છે ત્યારે આપોઆપ જ કેટલી વાત એને સમજાવા લાગે છે. એનું જે સત્પુરુષ પ્રત્યેનું બહુમાનપણું છે, આજ્ઞાંકિતપણું છે, જે ભક્તિમાં રહેવાપણું છે, એને લઈને એને પોતાના દોષનું સ્પષ્ટીકરણ પોતાના સમજણમાં થવા લાગે છે, આપોઆપ જ થવા લાગે છે. કોઈ વાર સત્પુરુષ પોતે પણ એમ કહે છે કે આમ ન થવું જોઈએ ને આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ આમ થવું જોઈએ. જેમ કે નિશ્ચયનીનો મુખ્યતા, નિશ્ચયનીના વિષયભૂત પડખાની મુખ્યતા કરવાની છે તો દોષના બચાવ અર્થે એવું ન થવું જોઈએ. આજની ચર્ચામાં એ વિષય આવ્યો. ક્યાંય ભૂલે ચૂકે પણ પોતાનો દોષ બચાવ કરવા અર્થે એવી વાત ક્યાંય ના આવવી જોઈએ. હા, માર્ગદર્શન છે. જેમ કે બંધ મોક્ષ છે કલ્પના, પુણ્યપાપ તો એક જાત છે. નિશ્ચયથી જુઓ તો પુણ્ય ને પાપ તો એક જાત છે. હવે પોતે દોષ કરતો હોય અવસ્થામાં તો અવસ્થાને ગૌણ કરવા માટે દોષને એવી રીતે ગૌણ કરી જાય કે જેથી દોષનો બચાવ થાય. આત્મા તો શુદ્ધ છે, આપણે તો શુદ્ધાત્માની મુખ્યતા કરો. દોષને બે રીતે ગૌણ કરાય છે. એક વિપરીત પ્રકારે અને એક સમ્યક પ્રકારે. સમ્યક પ્રકારે જે દોષને ગૌણ કરે છે એ નિર્દોષ પરમ તત્વની ઉપાદેયતાના આવિર્ભાવમાં કરી જાય છે, તો તે યોગ્ય છે. એનો તો જે વિભાવરસ છે એ ગળે છે એની અંદર. અને એક જીવને પોતાને પોતાના પરમ તત્વની નિર્દોષ પરમાત્માની ઉપાદેયતા તો વર્તતી નથી, અને માત્ર એમ વિકલ્પને ભાષાથી એની મુખ્યતા કરે છે અને પોતાનો દોષ છે એને ત્યાં મુખ્ય કરવાની જરૂર છે એને ગૌણ કરે છે. ખરેખર તો એને પોતાનો દોષ દેખાતો નથી, અથવા અયથાર્થ પ્રકારે ખોટી રીતે ગૌણ થાય છે. જ્યાં એને મુખ્ય કરવો જરૂરી છે ટાળવા અર્થે, ત્યાં એ ગૌણ કરે છે. એવું અયોગ્ય રીતે એ ગૌણ કરે છે ત્યારે એને જાણે અજાણે દોષનો બચાવ વર્તે છે. બહુ તાત્વિક વિષય છે. એને પોતાને કોઈ વાર બહુ ઊંડી વિચારણા હોય તો સમજાય કે આમાં દોષનો બચાવ કઈ રીતે થઈ જાય છે. નિશ્ચયની મુખ્યતાની વાત કરવા જતાં નિશ્ચયની મુખ્યતા તો થાય નહીં અને દોષનો બચાવ થાય. એ પહેલાં પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પણ નિશ્ચયની મુખ્યતા તો સમ્યક સન્મુખવાળા કરે જ છે, થાય જ છે. તો જ એને નિશ્ચયનો આવિર્ભાવ થાય ને, મુખ્યતા કરે તો જ આવિર્ભાવ થાય.
નિશ્ચયનો જે આવિર્ભાવ છે એ તો સમ્યક દર્શન થયા પછી થાય.
એ પહેલા સમ્યક દર્શન થવા અર્થે પણ મુખ્યતા થાય, જેમ કે નિશ્ચય નિયનો પક્ષ આવે છે. સમ્યક સન્મુખમાં નિશ્ચય નિયનો પક્ષ આવે છે ત્યારે નિશ્ચયની મુખ્યતા યથાર્થ પ્રકારે થાય છે. એમાં પક્ષ નામ રાગ છૂટી જાય છે. પક્ષ છે એટલો રાગ છે, અને રાગ છે એટલો પક્ષ છે. મિથ્યાત્વ સહિતનો રાગ છે એ છૂટી જાય છે અને સમ્યક થઈ જાય છે. એટલે એવો ઉપદેશ પણ આવે છે કે મુખ્ય નિશ્ચય હોવાથી તેની મુખ્યતા કરવી, પણ ઓળખીને નિર્ણય કરીને યથાર્થ પ્રકારે. એના બદલે મુખ્યતા કરે અયથાર્થ પ્રકારે, ત્યાં પોતાના દોષને પણ ગૌણ કરે અથવા બચાવ કરે એવો પ્રકાર ઊભો થઈ જાય છે, જે એને પોતાને ખબર નથી હોતી. એટલે એ વાત આજે ખ્યાલમાં મૂકી હતી. આવું ન થવું જોઈએ. અનુભવ ગમ્ય વિષય છે, કામ થાય ને કામ થાય.
મનુષ્ય જે યથાર્થ નિર્ણય ન આવે એ કેવી રીતે મુખ્યતા કરે,
એ કેવી રીતે
નિશ્ચયની મુખ્યતા કેવી રીતે કરે?
એને એને એટલું જાણ્યું છે બુદ્ધિમાં, એટલે વાત સમજાણી છે કે મુખ્યતા તો નિશ્ચયનીના વિષયની કરવા જેવી છે. નિશ્ચયનો વિષય ગૌણ કરવા યોગ્ય નથી એવું તો બુદ્ધિગમ્ય થાય છે કે નથી થતું, અને તેથી એને નિશ્ચયની મુખ્યતા કરવાનો અભિપ્રાય હોવાથી નિશ્ચયની મુખ્યતા એ કરે, વિચારમાં વાણીમાં એ રીતે કરે, બનવા યોગ્ય છે. તો એમ થાય ત્યારે ક્યાંક ભૂલથી પણ પોતાના દોષનો બચાવ નથી થતો ને, પર્યાયને ત્યાં ગૌણ કરાવી છે. નિશ્ચયનો વિષય મુખ્ય કરતા, ધ્રુવને મુખ્ય કરતા પર્યાયને ગૌણ કરાવે છે, ત્યાં પર્યાયમાં પોતાનો દોષ છે એનો બચાવ કે એની ગૌણતા ખોટી રીતે થાય છે એ વાત એના લક્ષમાં હોય એ જરૂરી છે. નિર્ણય યથાર્થ થાય છે ત્યારે આવી ભૂલો નથી થતી, પણ નિર્ણય યથાર્થ નથી થતો ત્યારે શાસ્ત્ર અનુસાર પણ નિર્ણય તો થાય છે કે નિશ્ચયની મુખ્યતા કરવા જેવી છે. માર્ગ તો એ છે કે નિશ્ચયની મુખ્યતા કરે, એ માર્ગ છે. વ્યવહારની મુખ્યતા કરે તો માર્ગ નથી, પુણ્યની મુખ્યતા કરે તો માર્ગ નથી. અહીંયા કહે છે કે મોટા પુરુષનું શરણ લેતા અથવા મહાપુરુષના સત્સમાગમમાં રહેતા ભક્તિપૂર્વક તારા દોષનું સ્પષ્ટીકરણ થશે અને ગુણો પ્રગટ થશે. ગુરુનું શરણ લેતા ગુણ નિધિ ચૈતન્ય દેવ ઓળખાશે. ઓળખવા માટે પણ આ કામ છે. પોતાના ગુણનિધિ ચૈતન્ય દેવને ઓળખવા માટે પણ શ્રી ગુરુનું શરણ એ એક સહેલામાં સહેલો ઉપાય છે. તત્વજ્ઞાનનો અભ્યાસ એ એટલો સહેલો ઉપાય નથી જેટલો આ પ્રત્યક્ષ સમાગમ કરીને સ્વરૂપને ઓળખવું એ સહેલો ઉપાય છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં કયા પડખે કેટલું વજન દેવું, કેટલું ઓછું વજન દેવું, કેટલું વધુ વજન દેવું એ વાત તો પોતાને પોતાની મેળે સમજવી રહી. એ પોતાની મેળે નક્કી કરવા જતાં અથવા સમજતા ભૂલ થાય તો વિપર્યાસ સદાય, વિપરીતતા સદાય. આમ શાસ્ત્રથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં ભૂલ થવાની સંભાવના જેટલી છે એટલી ભૂલ થવાની સંભાવના પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમમાં નથી આવતી. બે વચ્ચે બહુ મોટું અંતર છે એટલે નાખી છે વાત. પ્રત્યક્ષ સદગુરુ સમની પરોક્ષ જીનો આ જીનેન્દ્રની વાણી પરોક્ષ વાણી એ પ્રત્યક્ષ સદગુરુ જેટલી ઉપકારી નથી થતી. સદગુરુ કહેતા જ્ઞાની લેવા. પછી 159 મને છે ગુરુ સ્થૂળ સૂક્ષ્મ બધા પ્રકારના આદિમાં બધા લઈ લેવા. ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ આદિ આદિ કહેતા સૂક્ષ્મ દોષો પણ આવી ગયા. મિથ્યાત્વ અને અજ્ઞાનના સૂક્ષ્મ દોષો છે. ઝીણા મોટા દર્શન મોહને આવરણ કરનારા પ્રકારો છે બધાથી બચી જવાય છે. કેમ કે પ્રત્યક્ષ સત્પુરુષ પ્રત્યેનું બહુમાન એક દર્શન મોહ રહિત નિર્મોહી સતનું બહુમાન છે. શેનું બહુમાન છે? સતનું બહુમાન છે. સત કેવું છે? કે જેમાં મોહનો અભાવ છે એવું સત છે. એટલે ત્યાં દર્શન મોહ ટાળવાનો પ્રકાર છે. એની સામે જે દર્શન મોહ વધવાનો પ્રકાર છે એ સામે આવે તો ટકરાય છે. જેમ પોતાની આડે કોઈ આવે તો પોતાને ખ્યાલ નથી આવતો કે આ મારા વેપારની આડે આવે છે. જ્યાં પ્રયોજન છે ને જગતમાં વેપારનું પ્રયોજન છે તો ત્યાં કોઈ પણ આડે આવે છે તરત ખબર પડે છે કે નથી પડતી? તરત એને ખબર પડે છે. એવી રીતે અહીંયા પોતાના પ્રયોજનની આડે કોઈ આવે છે તરત એને સમજાઈ જાય છે કે આમ ન થાય, આમ ન થાય, આમ ન થાય, આમ ન થાય એને સમજાય છે. એ વિશેષતા છે. એટલે તો શ્રીમદજી એ ગેરંટી આપી એક સત્પુરુષને શોધ અને તેની સર્વ વાતને એક સત્પુરુષને શોધીને તેની આજ્ઞામાં રહેતા પછી જો તને મોક્ષ ન મળે, સમ્યક દર્શન નહીં, તને મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ લેજે. એક સત્પુરુષને શોધ અને સર્વ ભાવ અર્પણ કરી દઈને ચાલ્યો જા. આ એમનો મૂળ શબ્દો આ છે. સર્વ ભાવ અર્પણ કરીને, સર્વ સમર્પણ, જેને સર્વ સમર્પણ કહેવામાં આવે છે, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લીધી. એટલે પ્રશ્ન જ નથી કે પછી મોક્ષ ન મળે, ગેરેન્ટેડ વાત છે કે એને મોક્ષ મળે. હા, એ જ ધ્વનિ છે શરણમાં. એ શરણમાં સર્વ સમર્પણનો ધ્વનિ છે. સર્વ સમર્પણ કિંમત આવવી જોઈએ એ વિષયની. ગુરુ તારા ગુણ ખીલવવાની કળા દેખાડશે. શું છે? ગુરુના શરણમાં જતા, ગુરુમાં સમર્પણ થતા તારા ગુણ ખીલવવાની કળા દેખાડશે. તને અવગુણ ટાળવાની ને ગુણ પ્રગટ કરવાની કળા તને દેખાડશે કે આમ ગુણ આ રીતે ખીલે છે, તને સમજાવશે, એ દેખાડશે. જી આત્મજ્ઞાન છે કે નહીં એ શોધવાનું જોઈએ. જેને શોધવું છે એને આત્મજ્ઞાન છે કે નહીં આ વસ્તુ નિશ્ચય તો પોતે કરવો પડશે. એટલી તૈયારી તો પોતાની જોઈશે. એટલી તૈયારી નહીં હોય તો સત્પુરુષ એના ઘરમાં હશે તો એને ખબર નહીં પડે. અને પ્રાય એ જોયું આપણે, શ્રીમદજીના ઘરમાં ખબર નહોતી કોઈને કે શ્રીમદજી કોઈ સત્પુરુષ છે. લોકો એમને જે રીતે એમને એમના સમાગમમાં જતા હતા એ ઉપરથી એટલો ખ્યાલ હતો કે બીજા કરતા અસાધારણ જ્ઞાન છે એમ, પણ આત્મજ્ઞાન છે એ વાત કોઈ નહોતા સમજ્યા ઘરમાં. સુગાનીજીના ઘરમાં એ છે, કોઈને ખબર એ રીતે નહોતી. એ તો બધા મૂળ દિગંબર અને ધાર્મિક વૃત્તિવાળા હતા. આત્મજ્ઞાન છે એની બાજુમાં રહેનારને ખબર ન પડે. એટલે શોધક દ્રષ્ટિ તો એની પોતાની હોવી જોઈએ. એ વિષયની શોધ તો પોતાની હોવી જોઈએ. એની તૈયારી વિના એને પોતાને ખ્યાલ નથી આવતો. એટલે એ વાત એમને માથે નાખી છે. મોક્ષની જવાબદારી ઉપર એ વાત નાખી છે કે સત્પુરુષને શોધ. શોધતા જો તને ઓળખાણ પડી ગઈ કે આ સત્પુરુષ છે, બસ પછી બધી વાત મૂકી દીધી, તરી ગયો હતો. પછી કોઈ વાત પકડી રાખવાનો પ્રશ્ન રહેતો નથી. એટલી વાત જરૂર છે. આટલી ઓછામાં ઓછી સમજણ જો મુમુક્ષુતામાં આવે તો અનેક દોષોથી બચી જાય, અનેક પ્રકારે બચી જાય. બહુ મોટી વાત કરી છે. એ પ્રકારની ભૂમિકા મુમુક્ષુ
કઈ પ્રકારની ભૂમિકા વાળો
કઈ પ્રકારની? એક આત્મહિત કરવું છે. જે આત્મહિતનો રસ્તો શોધે છે તેને આત્મહિતનો રસ્તો બતાવનાર ને એ સમજી શકે છે. જે આત્મહિતનો રસ્તો શોધતો નથી એને બતાવનાર મળે તો પણ એમાંથી એને એ વસ્તુ સમજાતી નથી કે અહીંયા આત્મહિત થાય એવું કહે છે. એ ઉપરથી ચાલ્યો જાય છે. ઓઘ સંજ્ઞા એ સાંભળે છે, ઓઘ સંજ્ઞા એ સમાગમ કરે છે. સત્પુરુષની વાતમાં આત્મહિત થાય એનો જે માર્ગ છે અંતર્મુખ થવાનો, બહુ ટૂંકામાં કહીએ તો અંતર્મુખ થવાનો ની વિધિ આવે જ છે. હવે પોતે એની શોધમાં ન ઊભો હોય તો એને આવે છે એ નથી સમજાતી, અને શોધમાં ઊભો હોય તો આવે છે એ સમજાય છે. અને સમજાય છે ત્યારે એની ટેલિપથી થઈ જાય છે કે આ સત્પુરુષ છે, આત્મજ્ઞાની છે. એને પકડાઈ જાય છે, એને પ્રતીત આવી જાય છે. જગતની નિધિ કોઈ બતાવી દે કે તારા ઘરમાં અહીંયા ખાણ છે, કેટલો એનો ઉપકાર માને. એના ઘરમાં એમ કે આ દિવાલ પાડી નાખ, અંદર નિધિ ભરી છે તો દિવસે ન પાડે, કોઈને ખબર ન પડે એવી રીતે એને નિધિ જોવી છે. કેવી રીતે જોવી છે? રખે ને કોઈ અઢળક નિધિ છે ને કોઈ લૂંટવાનો ઈરાદો કરી નાખશે તો અહીંયા એની જે નિધિ છે એ બતાવનાર છે. સત્પુરુષ એની ગુણ નિધિને બતાવનાર છે. પછી એને નહીં આવડવાનો પ્રશ્ન નથી. સંઘની પંચેન્દ્રિય જીવ છે એને નહીં આવડવાનો પ્રશ્ન નથી. એને પોતાને પોતાનું પ્રયોજન બરાબર પોતાના પ્રયોજનના સ્થાનમાં રહેવું જોઈએ, પછી વાંધો આવતો નથી. બહુ ભાગ તો અન્યથા પ્રયોજન હોય છે એનું જ ખ્યાલ નથી પોતાને હોતો કે મારું પ્રયોજન શું છે. એટલે તો અહીંયા પહેલા પ્રકરણમાં એ વાત કીધી છે કે ધ્યેય નક્કી થયા વિના પ્રયોજનની દ્રષ્ટિ આવતી નથી. પ્રયોજનની દ્રષ્ટિ વિના એકે એની ચાલ ઠેકાણે વાળ ઠેકાણા વાળી નથી. એક પગ અહીંયા મૂકે છે, બીજો પગ ક્યાં મૂકે છે એને એની પોતાને ખબર નથી. શાસ્ત્રમાં છે બધે શુભ ક્રિયા કરે, બધું કરે, પણ પ્રયોજન લક્ષના લક્ષ્મીના તો બધું લક્ષ્મીના બાણ જેવું છે. ગુરુ તારા ગુણ ખીલવવાની કળા દેખાડશે. ગુરુ આજ્ઞા એ રહેવું તે તો પરમ સુખ છે. પોતાનો અનુભવ બતાવે છે આત્માનું સુખ પામવું એમાં ગુરુ આજ્ઞા એ રહેવું. બસ આ તો બહુ સહેલામાં સહેલી વાત છે. કર્મજનિત વિભાવમાં જીવ દબાઈ રહ્યો છે. એટલો વિભાવ રસ વર્તે છે કે આખે આખો અનંત ગુણનો નિધિ એમાં ઢંકાઈ ગયો છે. જેમ ધુમાડામાં તપેલું ન દેખાય જાય છે લાપસી કરવા, એટલે ચૂલ બનાવે નીચે ટીકા મૂકીને છાણાને લાકડાને એમાં કોઈ લીલા મૂકવાને એટલો ધુમાડો થાય મોટું તપેલું. સો માણસની લાપસી મૂકી હોય એ તપેલું ન દેખાય ધુમાડામાં. એવો જીવ દબાઈ ગયો છે અંદર વિભાવમાં. એકલો વિભાવ 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 રૂપ અનુભવ સ્વપણે વિભાવનો અનુભવ એમાં જીવ આખે આખો દબાઈ ગયો છે. પરમ તત્વ મહાતત્વ છે એ દબાઈ રહ્યો છે, દબાઈ ગયો છે. ગુરુની આજ્ઞા એ વર્તવાથી કર્મ સહેજે દબાય છે અને ગુણ પ્રગટે છે. દ્રવ કર્મ એ દબાય છે, ભાવ કર્મ પણ બંનેનો ઉપશમ થાય છે. પ્રથમ તો ઉપશમ જ થાય છે ગુરુ આજ્ઞા એ વર્તવાથી, તો દર્શન મૂળનો ઉપશમ થાય. આ સીધી વાત છે. એક બહુ મોટી વાત એ કે સતનો આદર આવી ગયો એની અંદર. પ્રગટ સતનો આદર છે તેથી જે દર્શન મૂળ છે એ દબાય છે. જ્યાં દર્શન મૂળ દબાય છે ત્યાં ગુણ પ્રગટે છે. ઉપરોક્ત વચનોમાં જ્ઞાની ગુરુનો સમાગમ મુમુક્ષુ જીવને સહજ માત્રમાં દોષથી દૂર રાખે છે. સહજ માત્રમાં એના એનું જે સર્વભાવ અર્પણ કરવાની જે એનો અભિપ્રાય ને બુદ્ધિ થઈ છે એમાં સહેજે સહેજે અનેક પ્રકારના દોષ ઉપજતા બંધ થઈ જાય છે, દોષ ઉપજતા નથી અને ગુણ કેળવવાની કળા પ્રાપ્ત કરાવવા મોક્ષ માર્ગે જીવને ચડાવે છે, કરાવીને કરાવી એમ ગુણ કેળવવાની કળા પ્રાપ્ત કરાવી મોક્ષ માર્ગે જીવને ચડાવે છે, મોક્ષના માર્ગે બંધમાંથી છૂટે એવા મોક્ષના માર્ગે અંતર્મુખ થવાના માર્ગે ગુણ અંદરથી આત્મગુણો પ્રગટ થવાના માર્ગે જીવને ચડાવે છે તેનો સ્પષ્ટ નિર્દેશ છે. ઉપરના વચનોમાં એ વાત સ્પષ્ટપણે એ હેતુથી જ કહેવામાં આવી છે. સામાન્ય રીતે પોતાની ભૂલ પોતાને ખ્યાલમાં આવતી નથી અને ભૂલ ખ્યાલમાં આવે તો કોઈ ભૂલ કરે પણ નહીં. જો પોતાને પોતાની ભૂલ ખ્યાલમાં આવે તો જાણી જોઈને કોણ ભૂલ કરે? કોઈ પોતાને દુઃખી થવા પોતાને દુઃખમાં અડસેલવા કોણ તૈયાર છે? કોઈ પોતે પોતાની મળે દુઃખી થવા તૈયાર નથી. સામાન્ય રીતે તો પોતાની ભૂલ પોતાને ખ્યાલમાં આવતી નથી તેથી જ ભૂલ થાય છે. અહીં મુમુક્ષુની ભૂમિકામાં જીવ સત્સૃતનું અધ્યયન કરવા છતાં અને તે અનુસાર તત્વની ધારણા કરવા છતાં, અધ્યયન એટલે વાંચન કરે છે, સત્પુરુષોના ગ્રંથો આગમોનું વાંચન કરે, અધ્યયન કરે છે, અભ્યાસ કરે છે, ઘણો અભ્યાસ કરતા એને તત્વની ધારણા પણ થાય છે કે ગ્રંથ ગ્રંથોમાં આ પ્રકારે વાત કરી છે એવું એને ધારણામાં આવે છે, ખ્યાલમાં આવે છે અને એ ખ્યાલમાં આવવા છતાં પણ તેને મિથ્યાત્વની સૂક્ષ્મ ભૂલ રહી જાય છે. આજનો વિષય એમાં બહુ મહત્વનો છે કે ખ્યાલ આવે છે છતાં પ્રયોજન વિસરાય છે, પ્રયોજન અન્યથા થાય છે. પ્રયોજનની પકડપૂર્વક જો એને તત્વની ધારણા કે સત્સૃતનું અધ્યયન થાય તો એ જરૂર આગળ વધીને મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. અને પ્રયોજન ભૂલેલો જીવ સત્શાસ્ત્રનું અધ્યયન કરી શકે છે, એ અનુસાર એને ધારણા આવે છે, એને ખ્યાલ આવે છે, ખ્યાલથી બોલે આમ કરાય આમ ન કરાય, આત્મા ઉપાદેય છે, રાગાદી ભાવ ઉપાદેય નથી, એ બધું પણ એનું જે પ્રયોજન પોતાને પોતાનું પ્રયોજન ભાસવું જોઈએ ચાલુ પરિણામમાં, એ પરિણામમાં એ પ્રયોજન એને ભાસતું નથી, પ્રયોજન અન્યથા હોય છે. બાકી ધારણા અનુસાર પ્રવૃત્તિ ક્ષુક્ષ્મ જ્ઞાનની થાય, તદ અનુસાર મન વચન કાયાની થાય તો પણ તેમાં મિથ્યાત્મની ભૂલ એમને મળી જાય છે. એમ નથી કે સૂક્ષ્મની સૂક્ષ્મ ભૂલ છે એટલે ભૂલ ઓછી છે એમ નથી. મિથ્યાત્મની સૂક્ષ્મ ભૂલ હોય કે મિથ્યાત્મની સ્થૂળ ભૂલ હોય, ભૂલ પૂરી છે, ભૂલ અધૂરી નથી, એ ભૂલ તો પૂરેપૂરી છે એમ લેવું. એટલે સૂક્ષ્મ ભૂલ રહી જાય છે ત્યાં પણ પૂરી ભૂલ રહી જાય છે, પણ એ સૂક્ષ્મ ભૂલ છે એટલે પોતાને નજરમાં આવતી નથી એવી એ ભૂલ છે, એટલે એ સૂક્ષ્મ ભૂલ છે. અને આવી સૂક્ષ્મ ભૂલ અનુભવી ગુરુ બતાવી શકે છે. અહીંયા નિશ્ચયની મુખ્યતા કરતાં આ રીતે દોષનો બચાવ થઈ જાય છે એ ભૂલ કરનારને ખ્યાલ નથી આવતો, એ અનુભવી પુરુષ બતાવી શકે છે. એવી જ રીતે તત્વજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં પણ પ્રયોજન ચૂકી જવાય છે એ બતાવી શકે છે, પોતાને એનો ખ્યાલ નથી રહેતો કે પ્રયોજન ચૂકાય છે કે નહીં, એવી ભૂલ રહી જાય છે. આવી સૂક્ષ્મ ભૂલ અનુભવી ગુરુ બતાવી શકે છે અને જીવનું પરિભ્રમણ છેદાઈ જાય છે, તે સામાન્ય વાત નથી. આ બહુ મહત્વની વાત છે કે આવી જે મિથ્યાત્વની ભૂલ છે એ જો બતાવે ને પોતે ભૂલ ટાળે તો એનું તો અનંતકાળનું જે ભવભ્રમણ છે એનો છેદ લાગી જાય છે. એ બહુ મહત્વનો વિષય છે, સામાન્ય વાત નથી, થોડો લાભ નથી એની અંદર, અનંતકાળના જન્મ મરણના નાશની વાત છે. દેશના લબ્ધિનો આ અનાદિ સિદ્ધાંત છે. આના ઉપરથી આગમના સિદ્ધાંતની વાત ચર્ચા લીધી છે કે શા માટે આગમમાં આ સિદ્ધાંત મોટો છે દેશના લબ્ધિનો. આ અનાદિ સિદ્ધાંત છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનીના નિમિત્તે થાય છે, અજ્ઞાનીના નિમિત્તે નહીં. શું કોઈ કાળે એવું ન બને કે પ્રત્યક્ષ સદગુરુ પ્રત્યક્ષ જ્ઞાનીનો ઉપદેશથી દેશના લબ્ધિમાં જીવ આવ્યો ન હોય અને એને જ્ઞાન પ્રાપ્તિ શાસ્ત્ર વાંચીને થાય કે કોઈ બીજી રીતે બીજા કોઈ પ્રયોગથી થાય એવું કોઈ દિવસ ન બને. કોઈ એમ કે અમે ચિંતવન કરીએ છીએ, વાંચન ભલે નથી કરતા, ચિંતવન કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, ફલાણું કરીએ છીએ, યોગ કરીએ છીએ, પ્રયોગ કરીએ છીએ, કોઈ રીતે ન થાય. જેને અધિગમ જ સમ્યક દર્શન થાય છે, નૈસર્ગિક સમ્યક દર્શન થાય છે, અધિગમજમાં તો નિમિત્ત પ્રત્યક્ષ છે, પણ જેને નૈસર્ગિક થાય છે એને પણ ભૂતકાળમાં તો અધિગમ છે, પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે. એ વગર કોઈને નૈસર્ગિક થાય છે એવું કદી બનતું નથી. એટલે એક વસ્તુના સ્વરૂપ સાથે જોડાયેલી વાત છે કે અનાદિથી પરિભ્રમણ કરતા જીવને આત્મજ્ઞાન થયું નથી. એનું કારણ કે આત્મજ્ઞાની પાસેથી આત્મજ્ઞાન થવાની વાત એને સમજાઈ નથી. એ એક એવું ગુપ્ત રહસ્ય છે કે સિવાય આત્મજ્ઞાની બીજા કોઈ બતાવી શકે ને એ સમજી શકે એવો કોઈ પ્રકાર જગતની અંદર થયો નથી, થતો નથી ને થશે નહીં. આ વસ્તુ સ્થિતિ છે. એટલે આગમની અંદર એ સિદ્ધાંત મૂક્યો છે કે દેશના લબ્ધિનો આ સિદ્ધાંત અનાદિ અનંત છે, અનાદિ છે અને અનંત છે, કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનીના નિમિત્તે થાય છે, અજ્ઞાનીના નિમિત્તે નહીં. અને એકલા વાંચી વાંચીને પણ ન થાય, અજ્ઞાનીના નિમિત્તે ન થાય ને એકલા વાંચી વાંચીને પોતાની મેળે પણ થઈ શકે નહીં. એ શ્રીમદજી એને માટે એમ કહે છે કે સજીવન મૂર્તિનું નિમિત્ત હોય છે, સજીવન મૂર્તિ એમ લીધું છે. અથવા કોઈ વિદ્વાન એને શાસ્ત્ર સમજાવી દે ને જ્ઞાન પ્રાપ્તિ થાય એવું પણ કદી બની શકતું નથી. અજ્ઞાનીના નિમિત્તે ન થાય, છતાં લોકદ્રષ્ટિ અને માન આદિ કારણોથી જીવ જ્ઞાનીના સમાગમથી દૂર રહે છે, સંપ્રદાયની અંદર આ પ્રકાર ઊભો થાય છે કે પોતાના સમાજની અંદર પોતાને રહેવું છે, સમાજ સાથે રહેવું છે, સમાજની અંદર રહેવું છે, માટે જ્ઞાનીનો સમાગમ કરવા જતાં કેટલીક સામાજિક મુશ્કેલીઓ ઊભી થશે, અથવા સમાજની અંદર પોતાના સ્થાન પોતાનું સ્થાન છે એમાં ફેરફાર થઈ જશે, પોતાની ગણના સામાજિક ગણનામાં ફેરફાર થઈ જશે, એ બધી લોકદ્રષ્ટિનો વિષય છે. એ વગેરે કારણોથી જીવ જ્ઞાનીના સમાગમથી દૂર રહે છે અથવા જ્ઞાનીનો સમાગમ કરી શકતો નથી અથવા સમાગમથી વિમુખ રહે છે, તે દેશના લબ્ધિના સિદ્ધાંતને પણ સમજતા નથી. અનાદિનો આ સિદ્ધાંત તો બહુ પ્રસિદ્ધ છે, એ દેશના લબ્ધિના સિદ્ધાંતને પણ એ સમજી શક્યા નથી. પ્રથમ, પોતાને ઉપદેશની આવશ્યકતા હોવા છતાં સંપ્રદાય અને અન્ય સમાજની દ્રષ્ટિએ પ્રાપ્ત સ્થાનનું રક્ષણ કરવામાં અનંતકાળે પ્રાપ્ત ન થાય તેવા અનુપમ પ્રત્યક્ષ યોગને જીવ ચૂકી જાય છે. કોઈ જગ્યાએ શું હોય છે કે પોતે ઉપદેશક હોય, પોતે વિદ્વાન હોય, પણ ખરેખર તો આત્મબોધ લેવાની પોતાને જરૂર છે, ઉપદેશની તો પોતાને જરૂર છે, પરંતુ પોતે એવા સ્થાને હોય કે જેથી એને સારું એવું સ્થાન હોય, વિદ્વાન તરીકેનું સ્થાન હોય, પંડિત તરીકેનું સ્થાન હોય, બીજાઓ સમજવા આવતા હોય, બીજાઓ પૂછવા આવતા હોય, માર્ગદર્શન લેવા આવતા હોય, એવું બીજાઓથી સ્થાન પ્રાપ્ત થયું હોય, બીજાઓની દ્રષ્ટિમાં એવું બહુ સારું સ્થાન હોય, તેને જાળવી રાખવું, તેનું રક્ષણ કરવું, તે સ્થાનને બરાબર રહેવું, એવા એક કાલ્પનિક ખ્યાલમાં એક કલ્પના થઈ જાય છે કે આ મારું સ્થાન ને અહીં તો મારે બરાબર આ સ્થાન જાળવી રાખવું જોઈએ. એટલા ખાતર અનંતકાળે પ્રાપ્ત ન થાય તેવા અનુપમ પ્રત્યક્ષ યોગને જીવ ચૂકી જાય છે. કેમકે આયુષ તો અલ્પ છે, કેટલોક કાળ કાં તો સત્પુરુષનો વિયોગ થઈ જાય, કાં તો પોતાનું આયુષ પૂરું થઈ જાય, બેમાંથી એક થઈ જાય. એટલે એ કાળ ચાલ્યો જાય છે અને પોતાને જે પ્રાપ્ત કરવું જોઈએ એ પ્રાપ્ત થયા વિના જ એ તકને ચૂકી જાય છે. બહુ ભાગ એવું બને છે કે જીવ જ્યારે પ્રત્યક્ષ સત્પુરુષનો જ્ઞાનીનો યોગ હોવા છતાં અન્ય કાર્યોમાં રોકાઈને ફુરસદ નહીં લઈને મહત્વ આપીને અન્ય કાર્યોને સત્સમાગમને ગૌણ કરે છે અને એ સત્સમાગમને ચૂકી જાય છે ત્યારે એણે કરેલી જે ઉપેક્ષા, એને લઈને થયેલું જે બંધન, એની સ્થિતિ એવી પડે છે કે આગામી બહુ લાંબા કાળ સુધી એને પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ નથી મળતો. પ્રત્યક્ષ સમાગમ થવાનો જે પુણ્યયોગ છે એ પુણ્યયોગ એ પ્રકારનો પુણ્ય એને નથી બંધાતો, એટલે બહુ લાંબા કાળ સુધી એ પ્રત્યક્ષ સમાગમથી દૂર થઈ જાય છે. એટલે વર્તમાનમાં ચૂકી જાય છે એટલું જ નહીં, એના ભવિષ્યમાં પણ એ વિષય દુર્લભ થઈ પડે છે, એ પ્રકાર દુર્લભ થઈ જાય છે. પરંતુ સાક્ષાત્કાર પ્રાપ્ત પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ સુયોગ્ય પાત્રતા સહિત થયે જ સત સમજાય છે. માત્ર સમાગમ થવાથી સત સમજાય છે એમ નહીં, પોતાની પણ યથાર્થ સુયોગ્ય પ્રકારે પાત્રતા હોય તો એને સત સમજાય છે, નહીતર એને સત સમજાતું નથી. એટલે આ શરત છે એની, પાત્રતાની તો શરત છે, પોતાની પાત્રતા ન હોય તો પોતાનું કાર્ય તો પોતે કરવાનું છે, પોતાનું કાર્ય કોઈ સત્પુરુષ કે નિમિત્ત કરી દે છે એમ તો કદી બનવાનું નથી. એ તો પાત્રતાવાળાને એ ખ્યાલમાં હોય છે, જે સત્પુરુષના શરણમાં જાય છે એ એને ખ્યાલમાં છે કે અહીંથી માર્ગનો નિર્દેશ મળશે, કાર્ય તો મારે મારું મારામાં કરવાનું છે, એ વાત સમજીને જે સત્પુરુષના સમાગમમાં રહે છે. એટલે સાક્ષાત્કાર પ્રાપ્ત એવા જે પ્રત્યક્ષ સત્પુરુષ તેમનો સમાગમ સુયોગ્ય પાત્રતા સહિત થયે જ સત સમજાય છે. અર્થાત સુયોગ્ય પાત્રતા સહિત હોય તો જ પોતાને સત ઉપર લક્ષ આવે છે, નહીંતર વાત તો સામાન્ય રીતે થતી હોય એમ થાય પણ કઈ વાત ઉપર વજન લેવું છે, કઈ વાત મારા પ્રયોજનની આવે છે, મારા લક્ષમાં લેવા જેવી વાત શું આવે છે, એ તો એને પાત્રતા હોય તો જ સમજાય છે, નહીંતર એ વાત એને સમજાતી નથી. કેમકે વાત તો બધી સારી જ આવે છે, બધી વાત સારી, બધી વાત સારી, પણ એ બધી વાત સારી એમાં તારું તારે તને સારું શું, આ વાત તો તારે પોતાને શુદ્ધિને અંગીકાર કરવાની રહે છે. અર્થાત સત ઉપર લક્ષ આવે છે, અર્થાત મૂળ સ્વરૂપ ઉપર એને લક્ષ આવે છે, કે મૂળ સ્વરૂપ આવું કહેવા માંગે છે. જ્ઞાનમાં ભાસ આવવો, જેવું પોતાનું સ્વરૂપ છે મૂળ, જે કેવળ જ્ઞાનમાં કેવળ જ્ઞાનીએ જાણ્યું છે એવું ભાષણમાં આવવું, સત્યનું ભાષણ થવું, એ પાત્રતા સહિત સમાગમમાં જ ભાષણ આવે છે, લક્ષ્ય આવે છે. અને ક્રમે કરીને સતની પ્રાપ્તિ થાય છે, અને જ્યારે લક્ષ્ય આવે છે ત્યારે એને સતની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની મતિ કલ્પનાથી સતને પ્રાપ્ત કરી શકતો નથી. ગમે તેટલો કોઈ બુદ્ધિમાન હોય, કોઈ ગમે તેટલો બુદ્ધિમાન હોય, પણ સત્પુરુષના સમજાવ્યા વિના એને સત સમજાય, પોતાની મતિ કલ્પનાથી એને સમજાય એવું કદી બનતું નથી. કેમ કે એ વિષય એવો ગૂઢ છે, જે દ્રવગુણ પર્યાયમાં હોવા છતાં દ્રવગુણ પર્યાયના ભેદથી નિરપેક્ષ છે. અને કેવો આત્મા દ્રવગુણ પર્યાયમાં હોવા છતાં દ્રવગુણ પર્યાયના ત્રણેય ભેદથી નિરપેક્ષ છે, એકે ભેદ એને લાગુ પડતો નથી. એવો જે નિર્ભેદ તત્વ છે, એવું ગૂઢ તત્વ છે, કે પાત્રતા સહિત સમજવા માગે છે ત્યારે એને કહેનારનો ભાવ છે એ સમજાય છે, અભિપ્રાય સમજાય છે, એનો ધ્વનિ સમજાય છે કે આ શું કહેવા માંગે. બહુ મેળવણીનો વિષય છે, એટલા માટે અવલોકન પદ્ધતિનો આપણે ચર્ચા કરીએ છીએ. એનું કારણ એ છે, અવલોકનમાં સ્વલક્ષ છે અને પોતાના ભાવો સાથે એને બહુ મેળવવું પડે છે. આમ કહેવા માંગે છે, આમ કહેવા માંગે છે, આમ કહેવા માંગે છે, ક્યાંય ફેર પડે છે. મેળવતા 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 કોઈ પણ પ્રકારે જીવ પોતાની મતિ કલ્પનાથી સતને પ્રાપ્ત કરી શકતો નથી, પરંતુ કલ્પના દ્વારા સતને પ્રાપ્ત કરવા જતાં મુક્ત થવાને બદલે ઉલટાનો બંધાય છે અને પરિભ્રમણ ચક્કરમાંથી છૂટતો નથી. જીવ પોતાની મતિ કલ્પનાથી તો સતને પ્રાપ્ત કરી શકતો નથી, પણ જે સજીવન મૂર્તિ છે એના દ્વારા જ એ સતને સમજી શકે છે. બીજો કોઈ ઉપાયની અંદર, બીજો એ સિવાય કોઈ બીજો વિકલ્પ જ નથી, ત્યાં જગ્યા જ એની નથી. પરંતુ પોતાની કલ્પના દ્વારા સતને પ્રાપ્ત કરવા જતા, એટલે કલ્પનાથી તો મિથ્યાત્વ થયું, બુદ્ધિપૂર્વક જે કલ્પના થઈ એમાં તો ગ્રહિત મિથ્યાત્વ થયું. સૂક્ષ્મ ભલે ગ્રહિત મિથ્યાત છે, પણ એ સ્થૂળ થઈ જશે બહાર, એ સૂક્ષ્મ સૂક્ષ્મ પણ એ રહેશે ને, સ્થૂળ થઈ જશે. વેદાંતાદિ જે અન્ય દર્શનો થયા એમાં એના જે મૂળ પ્રણેતા હોય છે એ તો બહુ અતિબુદ્ધિવાળા હોય છે, પણ કલ્પના થઈ જાય છે અંદર. જેવું સત સ્વરૂપ છે એવું જ જ્ઞાનમાં અવભાસન થવાને બદલે કંઈક કલ્પનામાં એ જોડાય છે, કલ્પના કરીને સૂક્ષ્મ રીતે ગ્રહિત મિથ્યાત્મા આવે છે, આગળ જતા એ તો સ્થૂળ ગ્રહિત મિથ્યાત્મને પ્રાપ્ત કરે છે. એટલે સતને પ્રાપ્ત કરવામાં મોક્ષ થવાને બદલે ઉલટાનો વધુ બંધાય છે અને પરિભ્રમણનું ચક્કરમાંથી તો કાંઈ ફેર પડતો નથી. એટલું ને એટલું ત્યાં અનંત પરિભ્રમણ છે. અનંતકાળ નિજ છંદે એટલે નિજ કલ્પનાએ ચાલી પરિશ્રમ કરે તો પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. આ નિયમ છે, સિદ્ધાંત છે. અનંતકાળ પરિશ્રમ કરે, પોતે પોતાથી જ્ઞાન પામવાનો અનંતકાળ પરિશ્રમ કરે તો પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પણ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક સહજ માત્રમાં જ્ઞાન પામે. ભલે ઉઘાડ ઘણો ઓછો હોય તો પણ એ સહજ માત્રમાં અલ્પ પ્રયાસ છે, એક પાત્રતા વિશેષને લીધે. મુખ્ય વાત તો એ છે, સરોપક્ષમ વિશેષને લીધે નહીં, પણ પાત્રતા વિશેષને લીધે એ સહજ માત્રમાં જ્ઞાન પામે. પેલો અનંતકાળે ન પામે, આ અલ્પકાળે પામે. આ નિમિત્તાધીન દ્રષ્ટિપૂર્વક નિરૂપણ નથી. આટલી બધી વાત લીધી નિમિત્તની, તો કાંઈ નિમિત્તાધીન દૃષ્ટિની વાત હશે કે થઈ જતી હશે આમાં, કે એવું હરગીજ વિચારવા જેવું નથી. નિમિત્તાધીન દૃષ્ટિનો આ વિષય નથી. આ ઉપાદાનને સમજીને કહેવામાં આવે છે કે ક્યાં ઉપાદાનની પાત્રતા અને ક્યાં નિમિત્તનો સુયોગ, બસ એટલી વાત છે. આ નિમિત્તાધીન દ્રષ્ટિપૂર્વક નિરૂપણ નથી. આ તો બધું દલીલો આવેલી છે સામે, આ નિમિત્તાધીન દ્રષ્ટિ, નિમિત્તાધીન દ્રષ્ટિ. પરંતુ વસ્તુની સ્થિતિ જ એવી છે, એ ઉપાદાનનો વિષય થઈ ગયો. વસ્તુ સ્થિતિ એ ઉપાદાનનો વિષય છે, એ નિમિત્તનો વિષય નથી. વસ્તુની આ સ્થિતિ છે. કોઈ જીવ અનંતકાળમાં કોઈ પણ સજીવન મૂર્તિના આશ્રય વિના દેશના લબ્ધિમાં આવે એવું તો બનતું નથી. દેશના લબ્ધિ વિના કોઈ જીવ કરણ લબ્ધિ કે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે એ તો પહેલી ચાર લબ્ધિ છે. દેશના લબ્ધિ તો પહેલી ચાર લબ્ધિમાં આવે. પરંતુ વસ્તુની સ્થિતિ જ એવી છે, તેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. તેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ એટલે નિમિત્તાધીન દ્રષ્ટિમાં નિમિત્ત પ્રધાનતાની વાત નથી, યથાર્થપણે તો પોતાના ઉપાદાનને કેળવવાની આમાં વાત છે. ઉપાદાનને મુખ્ય રાખીને આ વાત છે. અને કોઈ કાલ્પનિક રસ્તે ન ચડી જાય, પોતાના સતના માર્ગે બરાબર આવી શકે એના માટેનો વિષય છે. અનુભવી મહાત્માઓનો આ અનુભવ છે. આ વાત અનુભવીઓએ કરેલી, અનુભવથી કરેલી વાત છે. કોઈ પોતાને કોઈ અપેક્ષાથી એમણે આ વાત નથી કરી, પણ પોતાના અનુભવથી. પોતાને પણ ભૂતકાળમાં તો પોતે અજ્ઞાની હતા, કેવી રીતે જ્ઞાન પ્રાપ્તિ થઈ એ વિષય એમણે પોતાના સ્વાનુભવથી લીધેલો વિષય છે. એમને એમ કંઈ અધરથી કહેલી વાત નથી, તેથી તે ઉપેક્ષા કરવા યોગ્ય નથી. અનુભવનો વિષય હોવાથી અથવા અનુભવની એમાં ખાતરી હોવાથી એ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. આ તો કોઈ નિમિત્તની મુખ્યતાવાળી વાત ચાલે છે, નિમિત્ત પ્રધાનતાની, એ રીતે એની ઉપેક્ષા કરવા જેવું નથી.